പൂർണേന്ദുസുന്ദരമുഖാ അരവിന്ദനേത്രാ കൃഷ്ണാപരം കിമപി തത്വമഹം ന ജാനേ. കൃഷ്ണത്വദീയപദപങ്കജപഞ്ജരാന്തേ അദ്യൈവ മേ വിശതു മാനസ രാജഹംസാഃ. പ്രാണപ്രയാണസമയേ കഫവാതപിത്തൌ കണ്ഠാവരോദനസമയേ സ്മരണം കുതസ്തേ വിപദോ നൈവ വിപദോ സമ്പദോ നൈവ സമ്പദോ വിപദ വിസ്മരണം വിഷ്ണോ സമ്പന്നാരായണ സ്മൃതി. മുഖം കരോതി വാചാലം പങ്കും ലംഘയതി ഗിരിം യത്കൃപാതമഹം വന്ദേ പരമാനന്ദമാധവം പരമാനന്ദമാധവം. ભક્તિના મહિમાનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે ગીતામાં અર્જુનને કહ્યું, હે અર્જુન, સર્વ સંસારના સર્જક તરીકે હું કાર્ય કરું છું, સર્વનું હું મૂળ ઉદ્ભવ સ્થાન છું, મારામાંથી સંસારનું સર્જન થાય છે. ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માના પ્રતિનિધિ તરીકે વાત કરી રહ્યા છે. એમનું જે શરીર દેખાય છે તે શરીર તરીકે વાત કરતા નથી, પણ અંદર જે આત્મા છે એ આત્મા પરમાત્માનું રૂપ છે માનીને પરમાત્માની સાથે એકાત્મતા એકરૂપતાનો અનુભવ કરીને વાત કરે છે. એટલે એમ કહેવા માંગે છે કે પરમાત્મા પોતે સમસ્ત સંસારના પ્રભવ સ્થાન આદિ સ્થાન છે, અને પરમાત્માને લીધે જ આ બધું સંસાર અસ્તિત્વ ધરાવે છે. પરમાત્માને લીધે સર્જનનું અસ્તિત્વ છે, સર્જન સક્રિય બને છે. પરમાત્મા ન હોય તો સર્જન કાર્ય કરી શકે નહીં. આપણી નાની સરખી જે શરીરની સૃષ્ટિ છે તે શરીરની સૃષ્ટિ પણ એમાં જો આત્મા ન હોય તો કામ કરી શકે નહીં. આત્મા હોય તો જ આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, વાણી બોલી શકે, હાથ પગ હલનચલન કરી શકે. શરીર પણ નિર્જીવ હોવા છતાં આત્મા જ્યારે એની અંદર દાખલ થાય, પ્રવેશ પામે ત્યારે સજીવ બની જાય, અને આત્મા શરીરનો ત્યાગ કરે ત્યારે આંખ જોઈ શકે નહીં, કાન સાંભળી શકે નહીં, વાણી બોલી શકે નહીં, હાથ પગ હલનચલન કરી શકે નહીં, શ્વાસોશ્વાસની ગતિ થંભી જાય, હૃદય પણ પોતાનું કાર્ય કરી શકે નહીં, મન ચિંતન મનન કરવાની પ્રક્રિયાનો ત્યાગ કરે, જીવન પરિસમાપ્ત બની જાય, મરણનો કામ ચલાવ પડદો જીવન ઉપર ફરી વળે. એટલે આ જે આત્મા છે શરીરની અંદર, તે આત્માને લીધે આ સંસારનું શરીરનું ચક્ર ચાલ્યા કરે, એટલે એનાથી બધું પ્રવર્તન જીવનનું થાય છે. અને જેવી રીતે આપણા વ્યક્તિગત શરીરમાં આત્મા છે તેવી રીતે સમસ્ત બ્રહ્માંડની અંદર પણ આત્મતત્વ છે, અને તે આત્મતત્વને લીધે જ સમસ્ત બ્રહ્માંડનું સંચાલન થાય. ભયાદ સ્યાત સૂર્ય તપતિ, ભયાસ્તપતિ ચંદ્રમા. વેદો કહે છે કે આ પરમાત્માના ભયથી ભય એટલે એમના અસ્તિત્વથી સૂર્ય તપે છે, ચંદ્રમા પોતાનો પ્રકાશ રેલે છે, અગ્નિ પણ તેજ પાથરે છે, વાયુર ધવતી પંચમા, વાયુ પણ દોડે છે, પોતાનું કાર્ય કરે છે. એ જે બ્રહ્માંડમાં વ્યાપક આત્મા અથવા પરમાત્મા છે તેને લીધે સમસ્ત બ્રહ્માંડ ગતિશીલ બને, અને જો તે પરમાત્મા તત્વ ના હોય તો બ્રહ્માંડ એટલે આખી સૃષ્ટિ જે આપણે જોઈએ છીએ તે પણ સક્રિય નહીં પરંતુ અક્રિય બની જાય, એક્શનલેસ થઈ જાય, કોઈ જાતનું કામ કરી જ ન શકે. આજે વિજ્ઞાન પણ એનો સ્વીકાર કરે છે કે શરીરની અંદર જ નહીં પરંતુ સંસારના બધા જ પદાર્થોની અંદર એક એવું તત્વ છે જે તત્વ પદાર્થોને સંગઠિત રાખે છે, અને તે તત્વને જો કાઢી લેવામાં આવે તો પદાર્થોનું સંગઠન મટી જાય, પદાર્થોનું વિઘટન થઈ જાય, ડિસેન્ટ્રલાઇઝેશન, તો પદાર્થો રહી શકે. તો આ રીતે વિજ્ઞાન પણ આપણા ધર્મશાસ્ત્રોની જે શોધ છે કે આત્માને લીધે બધા પદાર્થો ભેગા થાય છે અને સમસ્ત સંસાર કાર્ય કરે છે તે સિદ્ધાંતને યથાર્થ પુરવાર કરે છે પોતાની રીતે જુદા જુદા પ્રયોગો કરીને. એમણે એટમ તત્વને શોધી કાઢ્યું કે એટમ તત્વથી જ બધા પદાર્થો એકમેકની પાસે રહે છે, એટમ જો છૂટા પડી જાય તો પદાર્થો પણ છૂટા થઈ જાય, પદાર્થ બની શકે જ નહીં. હવે તેને એટમ કહો કે આટમ કહો કે આત્મા કહો, આપણા શાસ્ત્રોની પરિભાષામાં કોઈ કેવું ચૈતન્ય તત્વ, કોઈ એવી ચેતના છે જે ચેતના આપણા શરીરને પણ સજીવ રાખે છે અને સમસ્ત બ્રહ્માંડની અંદર કાર્ય કરતી થાય, અને તે ચેતના ન હોય તો શરીર પણ કામ કરી શકે નહીં ને બ્રહ્માંડના પદાર્થો પણ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને તે વાત કહે છે, અહમ સર્વસ્ય પ્રભવ, હું આ સંસારનો પ્રભવ છું, ઉદ્ભવ સ્થાન છું, મારામાંથી સંસાર પેદા થાય છે. તો આ જે સંસાર છે મત્તઃ સર્વમ પ્રવર્તતે, મારાથી સમસ્ત સંસારનું પ્રવર્તન થાય છે, સમસ્ત સંસારની પ્રવૃત્તિ મારાથી થાય છે એટલે પરમાત્માથી થાય છે. ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતા, ઇતિ મત્વા આ રીતે માનીને સમજીને બુધા ડાયા માણસો, વિવેકી પુરુષો, વિદ્વાન પુરુષો, ભાવ સમન્વિતા, ભાવ ભક્તિથી સંપન્ન બને છે, મારી પ્રત્યે ભાવ રાખે છે, પ્રેમ ધારણ કરે છે, અને પછી ભજન્તે માં મને ભજે છે, મને મેળવવા માટે ઓળખવાને માટેની પ્રવૃત્તિ કરે છે સંસારની અંદર રહીને. કે આ જે એક તત્વ છે, આ જે એક અપાર્થિવ ચેતના અથવા સત્તા છે જેના હોવાથી શરીર કાર્ય કરે છે ને સંસાર કાર્ય કરે છે, તે ચેતના કેવી છે, એનું સ્વરૂપ કેવું છે, તેને ઓળખવા માટે તૈયાર થાય છે, તો તેને આપણે ઈશ્વર કહીએ છીએ. ધી ગવર્નિંગ ફોર્સ ઈશ્વર, ઈશ ટુ ગવર્ન થાય છે, શાસન કરનારી સત્તા, શાસન કરનારી ચેતના, સમસ્ત શરીર ઉપર અને સંસાર ઉપર જેનું શાસન ચાલે છે તે ચેતના, તેને આપણે ઈશ્વર ઈશ્વર કહીએ. કોઈ માણસ નથી ત્યાં ઉપર બેઠો કોઈ મકાન લઈને, પરંતુ એક તત્વ છે, ચેતના છે જે સર્વવ્યાપક છે, આપણા શરીરની અંદર પણ છે અને બહાર પણ છે. અને શાસ્ત્રો કહે છે કે જ્યાં સુધી તે ચેતનાને, તે પરમાત્માને, તે ઈશ્વરને ભજવામાં ના આવે, તે ઈશ્વર પ્રત્યે પ્રેમ કરવામાં ના આવે, તેમને ઓળખવામાં આવે નહીં, અનન્ય ભક્તિ દ્વારા તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવામાં ના આવે ત્યાં સુધી માનવની જીવનની કૂચ બંધ થતી નથી, ચાલુ જ રહ્યા કરે છે, ત્યાં સુધી મનની ચંચલતા મટતી નથી, ત્યાં સુધી ભયમાંથી, શોકમાંથી, ક્લેશમાંથી, બંધનોમાંથી મુક્તિ મળતી નથી, ત્યાં સુધી માનવ અપૂર્ણ જ રહી જાય છે, કારણ કે તે બધું જાણે છે પરંતુ પોતાને જ જાણતો નથી. પોતાની અંદર જે ચેતના છે, પોતાનું જે સ્વરૂપ છે તેને ઓળખતો નથી. તો જ્યાં સુધી પોતાની અંદર જે ચેતના છે, જેને આપણે આત્મા કહીએ, અને સમસ્ત સંસારમાં રહેલી ચેતના જેને આપણે પરમાત્મા કહીએ, તેને માણસ ઓળખે નહીં ત્યાં સુધી તેનું જ્ઞાન અધૂરું, ત્યાં સુધી તેની શોધ અધૂરી, બધું જ અધૂરું. એટલે પ્રોફેસર આઇન્સ્ટાઈને એક ઠેકાણે લખ્યું કે આપણા વૈજ્ઞાનિકો બાહ્ય જગતનું સંશોધન કરી રહ્યા છે, બહારનો જે અવકાશ છે, આઉટર સ્પેસ, એની અંદર શું શું છે તે શોધી રહ્યા છે. સારી વાત છે, આપણે મંગળમાં જઈએ, ચંદ્રમાં જઈએ, પૃથ્વીની પરિક્રમા કરીએ, પરંતુ આ બધી શોધો આપણને શાંતિ નહીં આપી શકે, સમૃદ્ધિ આપશે. શાંતિ જો આપણે જોઈતી હોય તો કેવલ આઉટર સ્પેસ એટલે બાહ્ય અવકાશનું સંશોધન આવશ્યક નથી, પરંતુ ઇનર સ્પેસ, આઇન્સ્ટાઈન કહે છે, ઇનર સ્પેસ, અંદરનો જે અવકાશ છે, આપણી અંદર પંચમહાભૂતના શરીરની અંદરનો અવકાશ, અને તે જે મંગળ ગ્રહ છે, ધી મોસ્ટ ઓસ્પિશિયસ પ્લેનેટ, ધી મોસ્ટ સેલેસિયલ પ્લેનેટ, આપણો આ પંચમહાભૂતનો ગ્રહ ઘણો મોટો, બહારના મંગળ ગ્રહ કરતા, બુધ ગ્રહ કરતા પણ, ચંદ્ર કરતા પણ સૌથી વધારે મહામૂલ્યવાન અને કિંમતી, કલ્યાણકારક જો કોઈ ગ્રહ હોય જેની સાથે આપણે વધારેમાં વધારે કામ પડતું હોય તો આ પંચમહાભૂતનું શરીર છે. એ જે પ્લેનેટ છે એની અંદર શું છે, એની અંદર જીવ તત્વ છે કે કેમ, તે વસવા જેવો છે કે કેમ, એની શક્તિઓનો વિકાસ કરી શકાય કે કેમ, આ બધું જ્યાં સુધી આપણે શોધીશું નહીં. અને જ્યાં સુધી આપણે મનના રહસ્યોને, ઇન્દ્રિયોના રહસ્યોને, પ્રાણના રહસ્યોને જાણવાને માટેની તૈયારીઓ નહીં કરીએ ત્યાં સુધી આપણું સાયન્સ અપૂર્ણ રહેવાનું છે, અધૂરું રહેવાનું. એટલે બહારનું જે સાયન્સ છે, પ્રોફેસર આઇન્સ્ટાઈન, આધુનિક જમાનાના સૌથી મહાન વૈજ્ઞાનિક, તે કહે છે કે બહારનું જે સાયન્સ છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એ તો બહારના જગતની શોધ છે, પરંતુ તે શોધ માનવને શાંતિ નહીં આપી શકે. અંદરના જગતની શોધ, ઇન્વેસ્ટિગેશન ઓફ ધી ઇનર સેલ્ફ, પોતાની અંદર જે આત્મા છે તેનું સંશોધન, તે જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી શાંતિ નહીં મળે. અને તેને માટે આપણે ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી આપણને મદદ નહીં કરે, એને માટે આપણે સ્પિરિચ્યુઆલિટી તરફ વળવું પડશે. આધ્યાત્મિક જ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન, ભારતવર્ષના ઋષિઓએ જે પ્રબોધ્યું છે તે તરફ આપણે ચાલવું પડશે. એને માટે આપણે ભક્તિ, એને માટે આપણે આત્મજ્ઞાન, એને માટે મેડિટેશન ધ્યાન, એને માટે પ્રેયર પ્રાર્થના, એને માટે પવિત્ર જીવન, આનો આધાર લેવો જ પડશે, આઇન્સ્ટાઈન કહે છે. તો ઘણા મહાન વૈજ્ઞાનિકો વર્તમાન કાળની અંદર થયા, આપણા ભારતવર્ષની અંદર પણ પ્રોફેસર સી વી રામન ઘણા મહાન વૈજ્ઞાનિક થયા કે જે માનવતાવાદી અને પરમાત્મા પ્રેમી હતા. તે વૈજ્ઞાનિકોએ લાલ બત્તી, વિજ્ઞાનમાં રસ લેનારા માનવોને બતાવી છે કે તમે આ બધું કરો છો એ તો બરાબર જ છે, પરંતુ તેની સાથે સાથે તમે માનવને પોતાનું મન કેમ સુધરે, માનવ પોતાના મન અને ઇન્દ્રિયો પર કેવી રીતે અધિકાર જમાવે, કેવી રીતે શુદ્ધ બને, આદર્શ માનવ બનવાને માટે પ્રવૃત્ત થાય, એકમેકને ચાહતા શીખે, ધિકારતા નહીં અને એકમેકના ઉપયોગમાં આવે તેવી ડિસિપ્લિન જો તમે માનવને નહીં શીખવો તો એકલું વિજ્ઞાન માનવને શાંતિ આપી શકશે નહીં. માનવના જીવનની અંદર જે સુખની ઝંખના છે તે સુખને સર્જી શકશે નહીં, તે સુખને ફેલાવી શકશે નહીં. તો ભગવાને ગીતામાં હજારો વર્ષો પહેલા અર્જુનને કહ્યું, ઇતિ મત્વા ભજંતે માં બુધાહા ભાવ સમન્વિતાહા. જે બુધાહા, જે મહાન ડાયા વિદ્વાન પુરુષો છે, તે ભાવથી સંપન્ન બનીને તે પરમતત્વને પચે છે, જે પરમતત્વ સારાય સંસાર પર શાસન કરે છે અને જે મનુષ્યના શરીરની અંદર પણ રહે છે, તેને પ્રાપ્ત કરવાથી જ માનવ શાંત બની શકે છે. એની ચંચળતાનું શમન થઈ શકે છે. કારણ કે તેવા માનવને જે પરમાત્મા તરફ આગળ વધે છે ભક્તિનો આધાર લઈને, તેને જેમ જેમ તે પરમાત્માની પાસે પહોંચતો જાય છે તેમ તેમ એની પોતાની અંદર જે અનંત શાંતિનો ખજાનો છે, એની પોતાની અંદર જે અનંત શાંતિનો ભંડાર છે, જે સુખ છે, તેનો અનુભવ થતો જાય છે. બહાર પછીથી તેણે સુખ અથવા શાંતિને ખોજવાનું રહેતું નથી. શાંત બની જાય, સર્વ પ્રકારની ચંચલતાનું શમન થઈ જાય છે. આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલું છે, મુકમ કરોતિ વાચાલ પંગુમ લંઘયતે ગિરિ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવ. આ પરમાનંદ સ્વરૂપ પરમાત્મા છે, જેમની કૃપા માનવનું કલ્યાણ કરે છે તેમને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. તો પરમાત્મા કેવા છે એનું વર્ણન કરે છે. પંગુમ લંઘયતે ગિરિમ, પાંગળાઓ જેમની કૃપાથી ગિરિમ પર્વતને ઓળંગી શકે છે, શક્તિથી સંપન્ન બને છે. અને એની સાથે સાથે કહે છે મુકમ કરો તિ વાચાલ, મુકમ જે મૂંગા છે તેમને વાચાલમ કરો તિ જ્ઞાન આપે છે, બુદ્ધિ પ્રદાન કરે છે. પરંતુ તેની સાથે સાથે સંસ્કૃત ભાષાના જુદા જુદા અર્થો થાય, શબ્દો તેના તે હોય છતાં ફેરવીને બોલાય, જુદી રીતે પણ અર્થઘટનો થાય. એમ જો આપણે જોઈએ તો જે પરમાત્માનું શરણ લે, પરમાત્માની ભક્તિનો આધાર લે, એના જીવનની સર્વ પ્રકારની ચંચલતાનું શમન થઈ જાય, તો પછી પરમાત્મા તેમને શું કરે? મુકમ કરો તિ વાચાલ, જે બહુ જ વાચાળ હોય, જ્યાં ત્યાં બુદ્ધિનું પ્રદર્શન કરવાની તૈયારીવાળા હોય, વાચા બળબડિયા બહુ જ પિતંડાવાદીઓ, તેમને મુકમ કરો તિ મૂંગા કરી નાખે, શાંત કરી દે. આ પરમાત્માની ખૂબી છે. ન બોલતા ને બોલતા તો કરે જ છે, પણ બહુ બોલકડાઓ હોય તેમને પાછા મૂંગા કરી દે, ચંચલતા રહિત બનાવી. કબીર સાહેબની પાસે એકવાર કેટલાક ભક્તો ગયેલા અને ભક્તોએ કબીર સાહેબને કહ્યું કે અમને કાંઈ ઉપદેશ આપો. તો કબીર સાહેબ કાંઈ બોલ્યા નહીં, કશું જ બોલ્યા. કારણ કે કબીર સાહેબ એમ માનતા હતા કે ઉપદેશ જો આપવો પડતો હોય તો તે ઉપદેશનું મૂલ્ય બહુ મોટું નથી. ઉપદેશ આપવો પડે તે એક વાત, અને ઉપદેશ અપાયા કરે તે બીજી જ વાત છે. અપાયા કરે, આપણે આપવાની તૈયારી બતાવતા નથી, આપણે કંઈ આપતા નથી પડીકો બાંધીને કોઈને કશું, પણ માણસ આપણા પરિચયમાં આવે એને ઉપદેશ મળતો જ જાય છે. બોલો, ગાંધીજીને ઉપદેશ આપવો પડે નહીં, ગાંધીજીને જુઓ એટલે આપોઆપ ઉપદેશ અપાયા જ કરતો હોય, એમના કપડાં પરથી અપાયા જ કરતો હોય. ગાંધીજીને કાંઈ કહેવું ન પડે કે કપડાં સાદા રાખજો, એમના કપડાં જોઈએ એટલે આપોઆપ આપણને ઉપદેશ મળે કે સાદા રહેવું જોઈએ, મહાત્મા પુરુષે દેશપ્રેમીએ સેવકે લોકસેવકે સાદા રહેવું જોઈએ, તરત મળી જાય આપણને. ગાંધીજીને જોઈએ એટલે સાત્વિકતા શીખવી ન પડે, ગાંધીજી કાંઈ શીખવે નહીં, મોઢા ઉપરથી જ સમજ પડી જાય, કહો પવિત્રતા છે, સાત્વિકતા છે, ઈશ્વર પરાયણતા છે, એમની વાણીને સાંભળે એટલે નિર્ભયતા એની અંદર આપણને દેખાય. અને નિર્ભયતાની સાથે સાથે સત્યપ્રિયતા ગાંધીજીની વાણીની અંદર દેખાય, મધુરતાનું દર્શન થાય, સરળતાનું દર્શન થાય, મિતભાષીપણાનું દર્શન થાય, આ બધું વાણીથી દર્શન થાય. તો ગાંધીજીને કાંઈ શીખવવું ન પડે કે તમે આ રીતે કરજો, ઉપદેશ આપવો ન પડે, ઉપદેશ અપાઈ જાય. ગાંધીજીને જોઈએ અને એમની પ્રવૃત્તિને જોઈએ એટલે દીન દુઃખીઓને માટેનો તેમનો પ્રેમ, એમના જીવનનું સમર્પણ, તેનો ઉપદેશ પણ સહજ રીતે જ અપાયા કરતો હોય. તો ઉપદેશ બોલીને આપવાનો કેટલીક વાર હોતો નથી, પરંતુ ઉપદેશ જીવાતો હોય છે, જે જીવન જીવાતું હોય છે તેમાંથી માનવને સંદેશ આપોઆપ પ્રાપ્ત થાય. એટલે કબીર સાહેબ કાંઈ બોલ્યા નહીં, છતાં પણ પેલા માણસો ઉપદેશનો આગ્રહ જ રાખવા માંડ્યા. તો કબીર સાહેબે પછી એમને એક પદ બતાવ્યું કે જુઓ, તમે જ વાંચી લો, તમે જ ઉપદેશ ગ્રહણ કરેલો હવે, કે જ્યારે મન પરમાત્માની અંદર લાગી જાય છે, જ્યારે મનની અંદર પરમાત્માની પ્રેમ ભક્તિનો ઉદય થઈ જાય છે, મન જ્યારે મગ્ન બની જાય છે પરમાત્માના સ્મરણ મનનમાં ચિંતનમાં ધ્યાનમાં, તો પછીથી કોણ બોલે, કોણ બોલશે? यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनंदम ब्रह्मणो वेत्ति न विवेति कदाचन। मन अने वाणी थी जारे ऊपर उठी जाय छे सातर परमात्मानी पासे पहुंची जाय छे त्यारे न विवेति कदाचन एने भय लागतो नथी, एनी चंचलता नु शमन थई जाय, एने शोक पछी थी थतो नथी। तस्त्र कह मोह कश शोकः एकत्वम अनुपश्यतः। उपनिषदोना ऋषिओ कहे छे पोतानी अंदर अने सर्वत्र बहार एकत्वम परमात्मानो अनुभव करनारो होय एने शोक अने मोह सतावता नथी। तो कबीर साहेबे ते रीते ज कह्युं पद द्वारा आपी दीधुं। मन मस्त भया तब क्या बोले। मन मस्त जारे बनी जाए प्रभुनी अंदर तो बाहरना बधा ज बड़बड़ाटो समी जाए। वाचालम मुकम करो ते, मुकम करो ते वाचालम, एटले वाचालम मुकम करो ते, बोलकड़ाओने भगवान मूंगा करे छे। हंसा पायो मान सरोवर। हवे आ जे राजहंस छे मान सरोवर थी उड़ीने निकळ्यो, भक्त जीवरूपी राजहंस परमात्माना मान सरोवर माथी निकळ्यो, ए वळी पाछो मान सरोवर मां पहोंची गयो। हवे ने तळाव अने सरोवरो जे स्थूल तळाव सरोवरो नदी नाळा छे तेनी प्रीति केवी रीते थाय, ते तो त्यां ज जवानो। मान सरोवरमां जईने एने विश्राम मळी गयो छे, हवे एनी सर्व प्रकारनी चंचलता अने पिपासा शमी गई। जे जीव परमात्माना मान सरोवरमां पहोंची गयो। हंसा पायो मान सरोवर, ताल तलैया क्यों खोले मन, मस्त भया तब क्या बोले। मन मस्त भया तब क्या बोले, तेरे साहिब है घट माई, बाहर नैना क्यों खोले। साहिब तो अंदर छे, जे आत्मा ने परमात्मा ने शोधवाना छे ते मंदिर में मस्जिद में गिरजाघर में गुरुद्वारा में कोई ग्रंथ में कोई पंथ में कोई संप्रदाय में कोई तीर्थ में कोई पानी में कोई पत्थर में समस्त संसार में आम तो छे, कणी कणनी अंदर सर्वत्र व्यापक आ परमात्मा नो प्रकाश, पर सर्वत्र व्यापक छे ते परमात्मा अपना थी दूर छे अपना थी। भगवाने गीताना दसमा अध्याय विभूति योग में पोतानी विभूतिओनु वर्णन कर्युं। नदी में गंगा छो, वृक्षों में पीपड़ो छो, देवर्षिओ में नारद छो, गायों में कामधेनु छो, बधे बधुं वर्णन कर्युं। पण सौथी प्रथम शुं कह्युं, आ तो बधुं पाछळथी वर्णव्युं विभूति योगनु वर्णन, पण सौथी पहेला शुं हंतते कथयिष्यामि दिव्यायात्म विभूतया प्राधान्यत कुरु श्रेष्ठ नान्तो ते विस्तरस्यमि। हवे हूं तने मारी विभूतिओनू वर्णन करू छू अर्जुन, विस्तार थी कहीश तो एनो अंत नथी, माटे संक्षेप में कही बताऊ छू। एम करीने जे शुरुआत करे छे भगवान एमा आरंभ क्यांथी करे छे। अहमात्मा गुड़ा केश सर्वभूताशय स्थित, अहींथी शुरुआत करी। सर्वभूताशय स्थित, सर्वभूतोना हृदयमां स्थित रहेलो तेवो आत्मा अहम हूं छु। अर्जुन अहम आत्मा गुड़ाकेश, गुड़ाकेश जेने निद्रा पर विजय प्राप्त कर्यो छे तेने गुड़ाकेश कहेवाय, जेने इंद्रियो पर विजय प्राप्त कर्यो होय मन पर विजय प्राप्त कर्यो होय ते पण गुड़ाकेश संस्कृतमां कहेवाय छे। तो अर्जुन ने गुड़ाकेश नुं नाम आपे छे। हे गुड़ाकेश अर्जुन, हूं आत्मा रूपे सर्वभूतोना हृदयमां छु, तो त्यां मारुं दर्शन कर, ત્યાં હું છું સૌથી પ્રથમ। તો પછી જગતમાં તો વ્યાપક છું, પણ જગતમાં વ્યાપક છું એનો અર્થ એવો થોડો કે તારામાં નથી, સૌથી પ્રથમ તારામાં છું, તારાથી હું શરૂઆત કર, પછી તારી આજુબાજુના ઘરમાં સમાજમાં રાષ્ટ્રમાં પછી વિશ્વમાં આગળ જવાનું, પછી બ્રહ્માંડમાં જવાનું, અને પછી બિયોન્ડ ધી ક્રિએશન એટલે બ્રહ્માંડ સર્જનથી પણ પર ચાલ્યા જવાનું, ધીરે ધીરે આરંભ પોતાનાથી કરવાનો છે। એટલે કબીર સાહેબ કહે છે સાહેબ તો અંદર છે, તારી પોતાની અંદર છે। તેરે સાહિબ હે ઘટ માઈ, બાહર નૈના ક્યો ખોલે, મન મસ્ત ભયા તબ ક્યો બોલે। मन मस्त भया तब क्या बोल, हल्की थी जब चढ़ी तराजू पूरी भई अब क्या तोले, मन मस्त भया तब क्या बोले, मन मस्त भया तब क्या बोले, मस्त भया तब क्या बोले। कहत कबीर सुनो भाई साधु साहिब मिल गए तिलौले, मन मस्त भयो तब क्या बोले, मन मस्त भया तब क्या बोले। साइलेंस मा मोटा में मोटी स्पीच समायेली है, पर जो कोई साइलेंस ने समझी सके तो मोटा मोटी स्पीच। अपने जारे बोलवा बहुज घाट घड़ी है, आज आ मैसे प्रेमीजन आप बोलीशू आम कहीशू तम कहीशू घाट घड़ी ने जाइए मल्वा, पर जारे प्रेमीजन आपने मे तो कितनी वार अपनी वाणी कुंठित बनी जाए, हृदय गदगद बनी जाए, आंख में अश्रु थे प्रेम अश्रु आया मैं, एट्लो बधो उत्साह, एट्लो बधो उमंग, एट्लो बधो उमड़को अपना अंतकरण ने घेरी वड़े कि आप बोली ज न सकिए, छता जे आयु होने खराब न लगे कि आ बोलियो नहीं कहीं, अपना भाव ने जोई थे के प्रेम है बोलात नहीं, कुंठित थी गई वाणी। तो दुनिया मोटा में मोटू व्याख्यान मौन व्याख्यान है, मौन में शास्त्रों समय एट्ले संस्कृत साहित्य में कह गुरुस्तु मौनम व्याख्यान शिष्यास्तु छिन्न संशया, शिष्यास्तु छिन्न संशया, शिष्यो संशय रहित बनी गया, गुरु नो व्याख्यान प्रवचन उपदेश मौन रीते अपाया करते बोलो, शिष्यों ने कई शंका थती ज नहीं। अमे रमण महर्षि दर्शन करने जारे गये 1945 में दक्षिण भारत में रमण महर्षि घना महान संत थी गया भारतवर्ष में, तो ते बोलता नहीं, ओछू बोले, बहुज ओछू, कोई प्रश्न पूछे तो न छूटके जवाब आपे, बाकी कहीं बोलता नहीं, पर एमनी सन्निधि में शांति मिलती थी, एमनी सन्निधि में प्रेरणा की प्राप्ति थती थी, वाणीए न उघाड़े तो पण एमनी आजूबाजू थे पवित्र परमाणुओं प्रसारित थता हता, ते परमाणुओं नी वच्चे जईने बेसवाथी एम लागतुं हतुं के सारुं थे, घणी चंचलतानुं शमन थई जतुं, अशांतिना घणाय गोळाओ मटी जता हता। तो जे भगवतदर्शी पुरुष छे, परमात्मा प्रेमी पुरुष छे, तेनी सन्निधिमां जईने बेसवाथी पोतपोतानी योग्यता प्रमाणे भूमिका प्रमाणे साधकोने लाभ थाय छे। पछी ते संत बोले अथवा न बोले, एनी आंख बोलती होय, एनी मुख मुद्रा बोलती होय, एनु हलनचलन बोलतु होय, एना संकल्पो बोलता होय, तेना विचारो बोलता होय, तेना कपड़ा बोलता होय, तेनु बेसवू बोलतु होय, तेनु सुवानु बोलतु होय, तेनु चालवू बोलतु होय, तेनु भोजन बोलतु होय, तेना जीवननी प्रत्येक क्रिया बोलती होय, एटले वाणी न बोले तो पण ते पोते तो बोलतो ज होय छे। आवी स्थिति थई जाय छे। अर्जुन ने आ बधो ख्याल हतो एटले एने भगवान कृष्ण ने कह्युं, प्रभु तमे मारा रथना सारथी बनो, रथना सारथी नहीं बोलो तो चालशे, नहीं लड़ो तो पण चालशे, शस्त्र धारण नहीं करो तमारी प्रतिज्ञा छे, हरकत नहीं चालशे, पण तमारी उपस्थिति हशे तो अमने केटलो बधो उत्साह आपशे, केटलो बधो आनंद आपशे, तमे तो रहो छो, लड़वाना हो तो पण रहो, ना लड़वाना हो तो पण रहो, तमारा सिवायनुं जीवन अमारे माटे काई पण विसातुं नथी। भक्तने आ समझाई जाय छे कि जीवन में बधुं छे पण भगवान नथी, एनो प्रेम नथी, तो पछी कई जो नथी। षडंगादि वेदा मुखे शास्त्र विद्या कवित्वादि गद्यम सुपद्यम करोति हरे रंग्री पद्मे मनश्चेन्न लग्नम ततः किम ततः किम ततः किम ततः किम। शंकराचार्य महाराज कहे छे, छ वेदों की शाखाओ अने चार वेद एनी अंदर प्रवीणता प्राप्त करी छे, कवित्वादी गद्य पद्य में कुशलता प्राप्त करी छे, सर्व प्रकारना दर्शन शास्त्रों में निष्णात थई गयो मानव, અને તે છતાં પણ પરમાત્માના ચારું ચરણોની અંદર ભક્તિ નથી, પ્રીતિ નથી, તો શંકરાચાર્ય મહારાજ કહે છે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, તેથી શું તેથી શું તેથી શું તેથી શું, જીવનનું કલ્યાણ એનાથી થઈ શકશે નહીં, શંકરાચાર્ય મહારાજ કહે છે. એટલે પરમાત્માની પ્રીતિ. અર્જુન કહે છે તમે રહો, જીવનમાં રહો. અને એટલે અર્જુનની પ્રાર્થના, અર્જુનની પ્રીતિ, અર્જુનની ભક્તિ અથવા અનુરક્તિ, તેને લક્ષમાં લઈ અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનના રથના સારથી બન્યા અને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં પધાર્યા. પ્રથમ અધ્યાયમાં તો આ વાત આવે છે. પ્રથમ અધ્યાયમાં આરંભમાં જ આપણે આ વાત ગીતામાં જોઈએ. અને ગીતા આપણને કહે છે કે તમે આવું કર્યું છે, તમારા જીવનમાં તમે આવું કર્યું. તમે પણ અત્યારે મહાભારતના મેદાનમાં જ છો. જીવન સંગ્રામ છે, જીવનનું જટિલ મહાભારત મેદાન છે. આ મહાભારતમાં પણ તમારે યુદ્ધ કરવાનું છે, તમારી પોતાની નિર્બળતાઓ સામે લડવાનું છે. તમારી અંદર જે આસુરી પ્રકૃતિ છે, દાનવો છે, કૌરવો છે, તેમની સામે તમારે રણે ચડવાનું છે, જંગ ખેલવાનું છે, વિજયી બનવાનું છે. તો તમે એકલે હાથે આ કરી શકશો? ભક્ત જાણે છે કે હું એકલે હાથે નહીં કરી શકું, મારે પરમાત્માનો અનુગ્રહ જોઈશે, પરમાત્માનો સહયોગ જોઈશે, પરમાત્માનો સહકાર જોઈશે, તો જ એમની કૃપાથી હું આ દેવ દુર્લભ કાર્ય સફળતાપૂર્વક કરી શકીશ. તો ગીતા પૂછે છે કે તમે તમારા જીવનની અંદર પરમાત્માનો સહયોગ પ્રાપ્ત કરવા માટે તમારા જીવનનો જે રથ છે, જે લઈને તમે આ મહાભારત યુદ્ધ મેદાનમાં આવીને જીવનના સંગ્રામમાં ઉભા છો, તેમાં સારથી તરીકે તમે ભગવાનને પસંદ કર્યા છે અર્જુનની પ્રકૃતિ, એના પર તમારા જયનો પરાજયનો, તમારી શાંતિનો અશાંતિનો, તમારી સિદ્ધિનો અસિદ્ધિનો સમગ્ર આધાર છે. જો તમે ભગવાનને સારથી તરીકે પસંદ કર્યા હો તો પછી તમારો જય નિશ્ચિત છે. જો તમે ભગવાનને સારથી તરીકે પસંદ ન કર્યા હોય, એને ભૂલી ગયા હશો, એની સાથેનો સંબંધનો તમે વિચ્છેદ કરી નાખ્યો હશે, તો પછી તમે જીવનની અંદર સંસિદ્ધિના સર્વોત્તમ શિખર પર આસીન થઈ શકશો નહીં, ચડી શકશો નહીં. જે આત્મશાંતિની અભિલાષા તમે રાખો છો, તે આત્મશાંતિ તમારા જીવનની અંદર તમે અનુભવી શકશો નહીં. શ્રીમદ ભગવદ્ ગીતા સૌથી પ્રથમ આપણને આ શીખે છે. એ તમે અર્જુનની પેઠે ભગવાન પ્રત્યે અભિમુખ બનો, ભગવાનને તમારા જીવનમાં પધરાવો, ભગવાનની સાથે પ્રીતિ કરો, સંબંધ બાંધો. આજે પરમાત્માની પરાત પર ચેતના સમગ્ર સંસાર પર શાસન કરે છે, તે પરમાત્માની સાથે તમારા જીવનનો સંબંધ જોડો, સંપર્ક સાધો, તો તેના શું પરિણામ સ્વરૂપે તમારા જીવનની અંદર તમે સુખ અને શાંતિથી સંપન્ન બનશો અને જીવનને મંગલ મહોત્સવ જેવું બનાવી શકશો, ધન્ય બનાવી શકશો. અને જે ભગવાનને જીવનના રથનું સારથી પદ સુપ્રત કરે, એને કોઈ પણ પ્રકારની ચિંતા પછી રહી શકતી નથી. અર્જુનનો વિજય થયો, પાંડવોનો વિજય થયો, એનું મોટામાં મોટું એક કારણ એ જ હતું કે ભગવાન શ્રી કૃષ્ણ એમના સાથી બનીને મહાભારત યુદ્ધમાં આવ્યા. દેખીતી રીતે સારથી બનીને આવ્યા હતા, પણ જ્યારે જ્યારે પાંડવો ગભરાતા હતા, નિરાશ થતા હતા, ત્યારે આપણે મહાભારત વાંચીએ તો ખબર પડે છે કે ભગવાન કૃષ્ણ એમને માર્ગદર્શન આપતા હતા. દ્રોણાચાર્યનો નાશ થતો જ નહોતો, બધા જ પાંડવો નિરાશ થઈ ગયા કે આ દ્રોણ કેવી રીતે મરશે. ત્યારે ભગવાન કૃષ્ણે જ કહ્યું કે આવતીકાલે દ્રોણનું મૃત્યુ નિશ્ચિત છે, આવતીકાલે દ્રોણનું મૃત્યુ થશે, નક્કી છે. અને તેનું મૃત્યુ એક જ ઉપાયથી થાય તેવું છે. આ જે મહારાજા દ્રુપદ, જેને ત્યાં દ્રોણાચાર્ય પહેલા રહ્યા હતા ધનુર્વિદ્યા શીખવવા માટે, એ મહારાજા દ્રુપદનો પુત્ર જયદ્રથ છે. એ જયદ્રથ દૃષ્ટદ્યુમ્ન છે. એ દૃષ્ટદ્યુમ્નને તમે આવતીકાલે યુદ્ધના મેદાનમાં દ્રોણાચાર્યની સામે લડવા માટે સેનાપતિ તરીકે પસંદ કર્યો. એ દ્રોણાચાર્યને દ્રુપદના પુત્ર દૃષ્ટદ્યુમ્નનું યુદ્ધ થશે, અને એ બંનેનું યુદ્ધ થાય ત્યારે દૃષ્ટદ્યુમ્ન બરાબર લાગ જોઈને દ્રોણાચાર્યના હૃદય પ્રદેશમાં બાણ મારે, એ બાણ વાગતા વેત જ દ્રોણ ધરતી પર ઢળી હશે. આ રીતે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાઓ, ચિંતા ન કરો. યુદ્ધ કઈ શસ્ત્રોથી જ થાય છે? યુદ્ધ બુદ્ધિથી પણ થાય છે. યુદ્ધ કઈ બળથી જ થાય છે? સમસ્યાઓ બળથી નહીં, કેટલીક વાર કળથી પણ ઉકલતી હોય છે. બળ તમારા શસ્ત્રો એક બાજુ રહી જાય અને તમે યુદ્ધ કરો. તમારી સેનાઓ 80 લાખની હોય કે 80 હજારની હોય, બીજા કોઈ દેશની અંદર જઈને બેસી જાય, તમે નીકળો નહીં. યુદ્ધમાં ગમે તેટલા ઠરાવો આવે, ગમે તેટલા હુવાફો થાય, તમે કહો કે અમે આક્રમણ કર્યું જ નથી, અમને તો મહેમાન તરીકે બોલાવ્યા હતા એટલે ગયા છીએ. બોલ, ખબર જ ન પડે કે ક્યારે બેસી ગયા. તે દેશના દૂતોને પણ ખબર ન પડે આટલા બધા સજગ એલચી ખાતાઓ દુનિયાની અંદરના અન્ય લોકોના ઇન્ટેલિજન્ટ ફોર્સ બધા કરોડો રૂપિયા બરબાદ કરનારા, તે એજન્સીઓને ખબર ન પડે કે આ સેનાઓ 80 હજારનું આખું લશ્કર કઈ રીતે એરોપ્લેનમાં કે ટ્રક્સમાં કે ક્યાં કયા માર્ગે જઈને બેસી ગયું એક બીજા દેશની અંદર અને હવે નીકળવાનું નામ લેતું નથી. બોલ, કેવી વાત છે? આ લડાઈ કહેવાય. આમાં કોઈ સેનાપતિનું કામ નહીં, કશાયનું કામ નહીં, ટેક્ટનું કામ, ટેક્ટફુલનેસ. બોલ, બધા બેસી જાય. આવી જ રીતે જયારે આગળ તમારે ચાલવું હોય તો લડાઈની જરૂર છે. આ જ રીતે તમે કહો ભારતની સરકારે અમને બોલાવ્યા હતા, કહી જાઓ પાછા 50 હજારની સેના આવીને બેસી જાય, શું કરો તમે? જરાક આલાવાળા થાવ, પકડીને તમને ખતમ કરી નાખવામાં આવે, શોષણ તમારું કરવામાં આવે, તમારી તમને યાતનાઓમાંથી પસાર કરવામાં આવે, શું તમે કરો? આમે પ્રજા મરી તો ગઈ જ છે અડધી, એ તો કટોકટી ના આવી હોત તો આટલી રીતે પ્રાણવાળી બની ગઈ ન હોત. બધા જ ગુંગા થઈ ગયા હતા કટોકટી, બોલી શકતા નહોતા. આ સ્થિતિ થઈ ગઈ. આજે પણ પ્રજાની દશા જ છે. ગાંધીજીએ જે જાગૃતિ આણેલી એ બધી ઠંડી ગઈ પ્રજાની અંદર. શું કરો તમે તે વખતે? થોડોક વિરોધ કરો, કાંઈ મળે નહીં. મિલિટરી આગળ તમે શું કરી શકો? એટલે જો એમ માનતા હો કે લડાઈઓ યુદ્ધના મેદાનમાં થાય છે, એરોપ્લેનથી થાય છે, શસ્ત્રોથી બોમ્બ્સથી થાય છે, તો હવે આ મહાસત્તાઓએ તે વાતને પણ ખોટી સિદ્ધ કરી દીધી કે નહીં, તેમ નથી, એક બીજો પણ રસ્તો છે, ઘૂસણખોરીનો. અને એમાં જો તમે હોશિયારો તો ઘૂસણખોરી કરી શકો, કોઈ પણ દેશની સરકારને પપેટ ગવર્મેન્ટ બનાવી શકો, પૂતળા સરકાર, અને એની પાછળથી તમે બધો દોરી સંચાર કરી અને ડાયા ડમરા થઈને બેસી શકો અને છતાં યુનોમાં કહી શકો કે અમે આક્રમણ કર્યું હતું જ ક્યારે. તમને કોઈ પકડી શકે? અને તમારી મહેરબાની મેળવનારા જે નાના દેશો હોય એ પાછા તમને થાબડ્યા કરે કે એમણે આક્રમણ કર્યું છે જ ક્યારે. એ તો સેનાને કાઢવા માગે છે પણ ત્યાંના લોકો જવા દેતા નથી. એટલે જ્યારે પરિસ્થિતિ અનુકૂળ થશે ત્યારે પછીથી સેના હઠાવશે એ લોકો. પરિસ્થિતિ ક્યારે અનુકૂળ થશે એમણે એમણે વિચારવાનું કે આજની પ્રજા બધી સફાસર થઈ જાય વિરોધીઓ, પછી પરિસ્થિતિ અનુકૂળ થાય. અત્યારના બધા મરી જશે, નવી પ્રજા આવે ત્યારે કહેશે હજુ પરિસ્થિતિ અનુકૂળ થઈ નથી. આ રીતે ચાલ્યા કરે. એટલે યુદ્ધો અનેક મોરચે લડાય છે, વાણીથી લડાય છે, શસ્ત્રોથી લડાય છે, અને એની સાથે સાથે બુદ્ધિથી લડાય છે, કળથી લડાય છે, બળથી લડાય છે, અનેક રીતે લડાય છે. તો આ યુદ્ધો ભગવાન કૃષ્ણે કહ્યું તેમ હું તો શસ્ત્ર ઉપાડવાનું નથી પણ ભગવાનની યુક્તિઓ બદલ. અને એ જ રીતે બીજે દિવસે પછી દ્રોણાચાર્યનો નાશ જય દ્રુષ્ટદ્યુમ્ને દ્રુપદ પુત્ર દૃષ્ટદ્યુમ્ને કરી નાખ્યો. ખલાસ. ભીષ્મ પિતાનું મરણ કેવી રીતે થાય, જયદ્રથનું મરણ કેવી રીતે થાય? જયદ્રથનો સંકલ્પ છે કે સાયંકાળ થાય પછી હું યુદ્ધ નહીં કરું. બધા જ ત્યાં મહાભારતમાં લગભગ એવું કરતા હતા. ભગવાન જાણતા હતા કે જયદ્રથ જલ્દી નહીં મરે એટલે બનાવટી સૂર્યાસ્ત પોતાની યોગ શક્તિથી કર્યો, વાદળાથી ઢાંકી દીધો સૂર્ય, અંધારું ચારે તરફ થઈ ગયું. જયદ્રથ સમજી ગયો કે ખલાસ યુદ્ધ કરવાનો સમય પૂરો થઈ ગયો એટલે શસ્ત્રો મૂકી દીધા અને સંધ્યા કરવા તૈયાર થયો. તે જ વખતે ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુન માં લાગ છે? હા લાગ છે. તો કે સાંજ પડી ગઈ? તો કે બિલકુલ પડી નથી, તો તૈયાર તો થઈ જાય, હમણાં જો વાદળા હટાવી દઉં છું. અર્જુન તૈયાર થઈ ગયો, વાદળને ભગવાને અઠાવી દીધા અને બાણ મારીને ઉપરાઉપરી પરારો કર્યા. જયદ્રથ કહે રે હજુ સાંજ પડી નથી, ખતમ કરી નાખે ભગવાન, કે મારી નાખો, વિચાર ના કરો. જયદ્રથ દલીલ કરવા ગયો કે નીતિ માન તમે છો, આ નીતિ છે? ભગવાન કૃષ્ણે કહ્યું, દ્રૌપદી પાંડવોની સાથે વનમાં હતી અને તું ફરવા નીકળેલો ત્યારે તે દ્રૌપદીની મશ્કરી કરી હતી અને એના હરણની યોજના બનાવી હતી, તે વખતે નીતિની વાત તને યાદ નહોતી? હવે નીતિની વાત યાદ આવે છે. સમાજના હિત માટે આ ભગવાન કૃષ્ણ શસ્ત્ર ધારણ જ ન કર્યું બેટા. અને અર્જુન જ્યારે જ્યારે ગભરાતો હતો, પાંડવો જ્યારે જ્યારે નિરાશ થતા હતા, ત્યારે ભગવાનો જ એમને પ્રેરણા પ્રદાન કરતા. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુન આવ્યો, સ્વજનોના દર્શન કર્યા. દર્શન કર્યા પછી અર્જુનને થયું કે આ યુદ્ધ તો સ્વજનોની સાથેનું, ગુરુજનો સાથેનું યુદ્ધ છે, આ યુદ્ધ કરવાથી કલ્યાણ નહીં થાય. દ્રષ્ટવે મમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ ગાંડિવમ સ્રંસતે હસ્તા ત્વચ્ચય પરિદયતે વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. અર્જુને કહ્યું કે આ સ્વજનોને જોઈને મારા હાથમાંથી ગાંડિવ સરકવા લાગ્યું છે, ધરતી જાણે કે નીચે જતી એવું લાગે છે, શરીરે પરસેવો થઈ ગયો છે. ભ્રમતી વચ મે મનઃ, મારું મન ભમવા માંડ્યું છે, હવે હું ઉભો રહી શકતો નથી, અંધાર આવવા લાગ્યા મને, આ યુદ્ધ મારે કરવું નથી, આ તો પાપ કરું છું. અહો બત મહત પાપમ કરતું વ્યવસિતા વયમ યદ રાજ્ય સુખ લોભેનો હંતું સ્વજન મુદ્યતા યદી માં અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય ધારતરાષ્ટ્રારણે હન્યુ સ્તન્મે ક્ષેમતરમ ભવે એવ મુક્વાર્જુન સંખે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય શશરમ ચાપમ શોક સંવિગ્ધ માનસ. ભગવાન કૃષ્ણને અર્જુને કહ્યું કે આ તો મહાન પાપકર્મ કરવા અમે પ્રવૃત્ત થયા છીએ, રાજ્ય સુખના લોભથી પ્રેરાઈને સ્વજનોને મારવા માટે અમે તૈયાર થયા, એનાથી મોટું પાપ બીજું કોઈ હોઈ શકે? એના કરતા અમે શસ્ત્રોનો પરિત્યાગ કરીએ અને આ કૌરવો હાથમાં શસ્ત્રોને ધારણ કરે અને અમારો નાશ કરી નાખે તો પણ અમને આનંદજનક લાગશે. એમ કહીને અર્જુને ગાંડીવને હાથમાંથી મૂકી દીધું અને રથમાં જઈને બેસી ગયો કે હું યુદ્ધ કરવા માંગતો નથી, આ ખરી નામ હું ભગવાનને આપી દીધું. બોલો કેવી વાત. બની ઠણીને લગ્ન કરવા માટે આવેલો વરરાજા લગ્ન મંડપમાં જઈને બેઠો, એક બાજુ બેન્ડ વાગી રહ્યા છે, એક બાજુ બધા જાનૈયાઓ પણ નવા નવા કપડાં પહેરીને આવી ગયા છે, ભોજનની બધી જ તૈયારીઓ થઈ રહી છે, ભોજનશાળાની અંદર લગ્નના ગીતો મહિલાઓ ગાઈ રહી છે, બધું થઈ રહ્યું છે. અહીંયા આ બાજુ ગોર મહારાજ પણ જેવા તેવા આવડે તેવા મંત્રોના ઉચ્ચારો કરી રહ્યા છે, વિધિઓ બધી કરી રહ્યા છે, જેવા આવડે તેવા મંત્રોના ઉચ્ચારો કહું છું. કારણ કે પરદેશમાં એક ઠેકાણે મેં જોયું હતું તો ગણપતિનો મંત્ર છેડા ભાગતી વખતે ગોર બોલતા હતા. મેં કહું ભલા સાહેબ આવું છું, બીજો મંત્ર આવડતો નથી? તો કહે આ લોકોને ક્યાં આવડે, જે બે ચાર બોલવાના તે બોલવાના છે ને, આપણે એમને તો છેડા બાંધવા હાથે જ કામ છે. મેં કહું જરા વધારે સારી તૈયારી કરો ભાઈ, કોઈ જાણકાર આવે ને આ તમને જીવે તો તમને કંઈક આવું કરો છો, ફારસ કરો જરા સરખું જાણી લો. તો કે નવો આવેલો છું અને લગ્ન એટલા ચાલે છે કે જાણવાનો ટાઈમ નથી, હવે આ લગ્ન સરા પૂરી થાય એટલે થોડી એકાદ બે ચોપડીઓ મંગાવીશ અને તે પછી વાંચી દઈશ. મેં કહું એમ કરો. આ જેવા તેવા મંત્રોચ્ચારોથી લગ્ન ક્રિયાઓ ગોર કરાવી રહ્યા છે અને ત્યાં જ અચાનક વરરાજા લગ્નના ઉમેદવાર જે હતા એકદમ કહેવા લાગ્યા કે આ લગ્ન મારે કરવું નથી. કઈ વાત. તો પછી બેન્ડવાળાઓ વરરાજાના જે વડીલો હોય તેમની શી અવસ્થા થાય? બોલો. ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે, અર્જુનના આગ્રહથી જ એમના રથના સારથી બનીને આવ્યા છે અને અર્જુને અણીને વખતે કહ્યું કે હું આ યુદ્ધ કરવા માંગતો નથી. એવી જ અવસ્થા થઈ, છતાં ભગવાન શ્રી કૃષ્ણ શાંત છે. જોયા જ કરે જોયા. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે યોગેશ્વરજી મારે લગ્ન કરવું નથી. મેં કહું બહુ સારી વાત,
ન કરો તો હું તો બહુ રાજી થઉં છું. લગ્ન કરે તો મને કાંઈ બહુ ઉલ્લાસ થતો નથી, કારણ કે એ તો ચાલ્યા જ કરે છે જગતની અંદર, આદિકાળથી ચાલે છે, અને જ્યાં સુધી જગત રહેશે ત્યાં સુધી આ રહેવાનું, થયા જ કરવાના. પણ કોઈ એમ કે નથી કરવું તો મને જરાક આ નવાઈ લાગે, આનંદ આવે, કહો ભાઈ નથી કરવું, બહુ સારી વાત હો, બહુ સારું, વળગી રહેજો તમારા શંકર. એમણે કહ્યું મારે લગ્ન નથી કરવું. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, બહુ સારી વાત, વળગી રહેજો. મેં કહ્યું કેમ નથી કરવું, કઈ કારણ? તો કે બસ નથી કરવું, એમાં કાંઈ સુખ નથી. અને હું એવા એક સંતને ગુરુ તરીકે માનું છું, એમને પણ મેં પૂછાયું કે લગ્ન કરું, તો તરત એમનો ટેલિગ્રામ આવ્યો કે ના કરતા, તમારે માટે લગ્ન સારું નથી. મેં કહ્યું પણ હવે પરણવું તમારે છે ગુરુને, ગુરુનું હું પૂછવાનું છું, તમારે લગ્ન કરવાનું, તમારી બુદ્ધિથી નક્કી કરો. તો કે ના, મને ગુરુમાં બહુ વિશ્વાસ, એમના કયા પ્રમાણે બધું કરું, તમે કોઈ જુઓ. સારું, જાઓ. થોડા દિવસ પછી પાછા આવ્યા. મેં કોઈ જુઓ, તમે લગ્ન કરવાના. તો કે પણ મારા ગુરુ બહુ સિદ્ધ છે ને, આવું કહેલું છે. મેં કોઈ ગમે તે કહ્યું, તમારું લગ્ન થવાનું. પણ મને કે કન્યા ગમતી નથી, મારા માતા પિતાએ પસંદ કરી છે તે. મેં કોઈ કાંઈ વાંધો નહીં, તો તમે પાછા પસંદ કરવાના અને લગ્ન કરવાના. તો વિચારમાં પડી ગયા. ફરી વાર ગુરુને પૂછાય, ગુરુ બહુ દૂર રહે દક્ષિણ ભારત. 15 દાડે જવાબ આવ્યો કે તમારું લગ્ન થશે જ નહીં જીવનમાં, તમારે લગ્નનો યોગ જ નથી. પછી અમારી પાસે ટેલિગ્રામ લઈને આવ્યા. મેં કહું તમે એની ચિંતા ન કરો, ગુરુ ગમે એ કે તમારો યોગ છે, તમે કરવાના. તો કે ના, મારે કરવું નથી, મારું મન તો બસ વૈરાગ્યમાં ને ધ્યાનમાં જ લાગેલું છે, અને મારે આ જન્મમાં ભક્તિ કરીને ભગવાનને મેળવવાના છે. મેં કહ્યું એ બધું બહુ સારું, બોલવાનું બહુ સારું, પણ કરવાનું બહુ અઘરું. 6 દાડા થયા એટલે પેલા ભાઈ પાછા આવ્યા દર્શન કરવા. આવીને બારણા આગળ ઉભા રહ્યા, અંદર આવીને પ્રણામ કર્યા, પગે લાગ્યા, કાગળ ધર્યો. મેં કહ્યું શું છે આ? તો કે કંકોત્રી છે. મેં કહ્યું શેની છે? તો કે લગ્નની. મેં કહ્યું કોના લગ્નની? તો કે મારા. તમે તો કરવાના જ નહોતા ને, તમારું વળી લગ્ન ક્યારે લીધું? તો કે અઠવાડિયામાં જ છે, તમે આશીર્વાદ આપવા જરૂર આવજો. મેં કહું હું કોઈના લગ્નમાં આશીર્વાદ આપવા જતો નથી, કારણ કે લગ્નોમાં વધારે ભાગે કલિકાળમાં 95% ફેલ્યોર જાય છે. હું આશીર્વાદ આપવા જાઉં તો નામ મારું આવે, જો યોગેશ્વરજી આવ્યા હતા અને મારું લગ્ન સારું થયું. હવે ફેલ્યોર એટલા માટે ગયો કે અમને લગ્ન જીવન જીવતા ના આવતું હોય, નામ એમ અમારું આવે, એટલે હું જતો નથી. દૂરથી કહું ભાઈ કરો તમે, હું મારો આશીર્વાદ આવશ્યક છે તો હું વિચારું. જો કોઈ એવી પાર્ટી હોય કે એમ વ્રત લે કે યોગેશ્વરજી આવે લગ્ન વખતે તો જ અમે પરણીએ, નહીં તો કુવારા રહીશું, તો મારે વિચાર કરવો પડે. તો કે ના, એવું તો નથી કરવાના, તો ખરા જ અમે પહેલેથી જ નક્કી કરેલું, પણ તમે આવો તો શોભા થાય. તમે કોઈ ના એવી ખોટી શોભા હું કામ કરું, હું ઇન્ડિસ્પેન્સેબલ છું તમારા મેરેજમાં, તો મને કહો. અરે કલિકાળમાં અત્યારે તો ગોર પણ ઇન્ડિસ્પેન્સેબલ નથી રજિસ્ટર્ડ મેરેજમાં. બરોબર, ગોર નહીં હોગા, પછી કરશો તમે જે કરવાના હો કે નહીં કરવાના હો. આમાં ઇન્ડિસ્પેન્સેબલ બે જ છે, કરનાર અને જેની સાથે કરવાનું છે તે પતિ પત્ની બે, આમાં ત્રીજું કોઈ આમાં ઇન્ડિસ્પેન્સેબલ નહીં. ઇન્ડિયામાં માતા પિતા બેઠો નહીં, આપણે રજિસ્ટર્ડ મેરેજ થઈ ગયા હોય કે ફેરાઈ ફરતા હોઈએ, આમાં વળી ઇન્ડિસ્પેન્સેબલ અમારા જેવું કોઈ નહીં, એટલે હું નહીં આવું, પણ તમે કરો સારી વાત છે. મેં કહું પણ તમારે આ થયું કેવી રીતે? તમે તો બહુ ના કહેતા હતા એક વર્ષ પહેલાનું, તમે કહેતા મારા ગુરુને 2 વાર પૂછાયું અને ના પાડી છે, અને મેં તમને કહેલું કે લગ્ન તમે કરવાના જ, પણ તે વખતે માનતા નહોતા. અચાનક તમારે ફણગો ફૂટ્યો કેવી રીતે? તમે આટલા બધા તૈયાર થઈ ગયા છો, હવે જરાય તમને એમ થતું નથી કે ન કરવું કે આમ કરવું કે સલાહ લેવી કે કંઈ નહીં, કરવું જ છે ને કંકોત્રી સિદ્ધિ લઈને આવ્યા છો, આ વાત શું છે? તો કે યોગેશ્વરજી છેલ્લા મહિનામાં બધું પાકું થઈ ગયું. મેં કહું છેલ્લા મહિનામાં કેવી રીતે પાકું થયું? તો કે ધ્યાનમાં આ બધું થયું. ધ્યાનમાં છે? તો કે આ મુંબઈમાં ધ્યાન ક્લાસ ચાલે ને એમાં કેવું જોવું, એમાં કેટલીક છોકરીઓ પણ અઠવાડિયામાં 2 વાર ધ્યાન વર્ગો ચાલે છે, 1-1 કલાકનું મેડિટેશન. તમે કહો મેડિટેશનમાં તો અંધારું હોય, નાક બંધ કરવાનું પૂરું થાય, એ જુદી છે ને. અમારું મેડિટેશન જે હોય તે ઉઘાડી આંખે કરવાનું છે, અને બત્તી હોય મારે, અને અમને એમ જ શીખવે કે તમે આમ ઉઘાડી આંખે જોઈને જ કરજો. હવે એમ કરતા કરતા તમે ધ્યાન કરતા
અને એમ કરતા કરતા જરા વાત થઈ ગઈ, ઇન્ટ્રોડક્શન થયું, પરિચય થયો. એમાં જરા અષ્ટધુનન ને અષ્ટધુનન માંથી પછીથી કોણી ધુનન ને એમ ધીરે ધીરે અને એ થયા પછીથી અમને એમ લાગ્યું કે આ પાત્ર સા, કારણ કે આ મેડિટેશન કરે, હું મેડિટેશન કરું. બે જો મેડિટેશન કરનારા પાત્ર હોય તો કેટલું સરસ લગ્ન જીવન થાય. તો પછીથી મને કંઈક અમે એક દિવસ આ પ્રસ્તાવ મૂક્યો અને એને સ્વીકાર કરી લીધો. એના માતા પિતા તો રાહત જોતા હતા, કારણ કે છોકરીને કોઈ મુરત્યો મળતો જ નહોતો મોટી થઈ તોય, અને મારી તે રાહ જોવાની હતી કોઈ હાલું મળે તો ઠીક છે. તો એની સાથે મારા લગ્ન છે. લોકો ભાઈ તમને મેડિટેશન સેન્ટર બહુ જ લેડાવ્યું પડ્યું, ઘણું ફળ્યું તમારે તો મેડિટેશન સેન્ટર. મેડિટેશન પરમાત્માને મેળવવા માટે, દર્શન કરવા માટે હોય, તમારે તો કન્યા પડી ગઈ. પરમાત્મા તો હવે જ્યારે મળે ત્યારે ખરા, પણ તમને બ્રાઇટ પત્ની મળી ગઈ, ઘણી સારી વાત. ભાઈ તમારે તો મેડિટેશન બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું, બહુ સારું. મારે એની મુલાકાત લેવી પડશે કે આ મેડિટેશન કેવું. તો કે મારા જેવા તો પાંચ છ જોડા આમાંથી જ ગયા છે, આ મેડિટેશન સેન્ટરમાંથી. તમે કહો મેડિટેશન સેન્ટર છે કે મેરેજ સેન્ટર છે, કયું સેન્ટર આ તમારું ચાલે છે? તો કે અમારા જે સેન્ટર ચલાવનારા છે ને, ધ્યાન ચલાવનારા સંસ્થાપક, તેમણે પણ આ સેન્ટર ચલાવ્યા પછી જ મેડિટેશન સેન્ટરમાં આવનારા બેન જોડે સિવિલ મેરેજ કરેલા છે. અમે કહો એ બરાબર, ત્યારે તમને વારસામાં આ બધી વાત થાય, તેના વાઇબ્રેશન ગણી છે. તો કરો કાંઈ વાત નહીં, લગ્ન કરવું કાંઈ ખરાબ નથી, પણ સારી રીતે જીવતા શીખજો ભાઈ. તે કરી દીધું, એમણે કરી દીધું. કરીને પછી સજોડે દર્શન કરવા પાછા આવ્યા મુંબઈમાં, તો એટલે પગે લાગવા. મેં કહું બેન સારી વાત છે, હવે તમારી જવાબદારી વધે છે કે તમે ધ્યાન ક્લાસમાં, ધ્યાન સેન્ટરમાં લગ્નો કર્યા. હવે આ ભાઈ ધ્યાન ભગવાનનું ભૂલી ન જાય તમારે જોવું. લગ્ન એવી એક વસ્તુ છે કે પહેલા માણસને એમ થાય નથી કરવું, નથી કરવું, અને કર્યા પછીથી એવો એમાં ડૂબી જાય કે એ જ સારું. તો ભગવાનનું ધ્યાન પણ ભૂલે છે, માટે આ શ્રીમાન ધ્યાન ન ભૂલે, અને તમે ધ્યાન ન ભૂલો અને વિષયોના ધ્યાનમાં ન ડૂબો તેનું ધ્યાન રાખજો. તો કે બહુ સારું મળે છે, દર વર્ષે મળે છે. મુંબઈ જવું એટલે પાછા આવે. હવે તમે એક બે છોકરા થયા એટલે બધાને લઈને પગે લાવો, મહારાજજી પગે લાવો, મહાત્માજીની કૃપાથી આપણા લગ્ન થયા, પગે લાવો. તમે કોઈ મારી કૃપાથી નથી થયા, ધ્યાન વર્ગની કૃપાથી થયા. સાચું કે હા, મેં એમ કહ્યું કે તમારું જીવન સાંજ જ આશીર્વાદ ને આપ્યા પછીથી સદભાવ પ્રગટ કર્યો, તે બહુ સારી વાત છે. પણ કે મારા ગુરુએ ના પાડે ને એમ તમે મને કહેલું કે લગ્ન થશે જ ને થયું, તો મારા ગુરુ કરતા તમારી શક્તિ ઘણી વધારે કહેવાય. મેં કહું એવું તો કેમ ગણાય, પણ મને એમ લાગ્યું કે તમે લગ્ન કરવાના જ છો, કારણ કે તમારી વૃત્તિ લગ્નમયી હતી. તમારી વૃત્તિ, તમારી આંખ, તમારી વાણી, એ જોવાથી એમ લાગતું હતું કે તમે લગ્ન વગર રહી નહીં શકો. અર્જુનની પણ વૃત્તિ, એની વાણી, એની પ્રવૃત્તિ ભગવાને જોઈ તો ભગવાનને લાગ્યું કે આ યુદ્ધ કરવાનું. કારણ કે અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ કહે છે ખરો, પણ બેઠો છે હજુ યુદ્ધના મેદાનમાં અને રથની અંદર. આ બતાવે છે કે અર્જુન લડવાનું. પણ અર્જુનનું એક સૌભાગ્ય છે કે ભગવાન કૃષ્ણ એના સારથી બને. કોઈ મહાપુરુષનો આપણને આશ્રય મળે, મેળાપ થાય, કોઈ મહાપુરુષના ચરણોમાં પ્રીતિ થાય, અને કોઈ મહાપુરુષના માર્ગદર્શનને મેળવવાની ભાવના થાય, તો એ પ્રભુની પરમ કૃપા કરે. આ જીવનની યાત્રા આપણે એકલે હાથે નહીં કરી શકીએ, એમાં અનેક મૂંઝવણો આવશે, શંકાઓ આવશે, પતનના પ્રસંગો આવશે, પ્રલોભનોના પ્રસંગો આવશે. તે વખતે જો આપણને કોઈ મહાપુરુષની, સંત પુરુષની છત્રછાયા છાપડી હોય તો આપણે નિર્ભયને સલામત, સુરક્ષિત બની જઈએ. તે આપણને સાચું જ પછી માર્ગદર્શન આપે, કારણ કે એને તો કોઈ સ્વાર્થ હોય જ નહીં. એ તો જીવ માત્રની કરુણાથી પ્રેરાઈને જ મંગલ માર્ગદર્શન પૂરું પાડતા હોય. તો અર્જુનનું આ એક પરમ સૌભાગ્ય છે, ભક્તનું આ પરમ સૌભાગ્ય છે કે ભગવાનની છત્રછાયામાં પોતાને સુરક્ષિત માને, અને જ્યારે પણ મૂંઝાય ત્યારે અંદર જે પરમાત્મા છે એ પરમાત્માનું મંગલ માર્ગદર્શન માગે છે, એ પરમાત્મામાં વિશ્વાસ રાખે છે. એટલે શાંતિનો સ્વામી બની જાય છે, વિજય પ્રાપ્ત કરી શકે છે, યશ પ્રાપ્ત કરી શકે છે, બધું જ કરી શકે છે. ભક્તિભાવને લીધે, પરમાત્માને માટેના ભક્તિભાવને લીધે, અથવા કોઈ સંત પ્રત્યેના ભક્તિભાવને લીધે માનવ કરે છે. રામાયણમાં આપણે જોઈએ છીએ સીતાનું હરણ થઈ ગયું છે, લંકામાં અશોક વાટિકામાં સીતાને મૂકવામાં આવેલા છે, શ્રી રામ સીતાને શોધવાને માટે વનમાં વિહાર કરે છે, શ્રી રામને સીતાને મળવાને માટે શોધવાને માટે યુદ્ધે ચડવું પડ્યું છે, પરંતુ રસ્તામાં જે સમુદ્ર આવ્યું તેના પર સેતુનું નિર્માણ કરવું પડ્યું. સેતુનું નિર્માણ જ્યાં સુધી થાત નહીં ત્યાં સુધી રામ પોતાની સેના સાથે સમુદ્રને બીજે કિનારે જઈ શક્યા ન હોય, લંકાનું યુદ્ધ થયું ન હોય અને અશોક વાટિકામાં રહેલા સીતાને મુક્ત કરી શકાયા પણ. આ ભવસાગર છે. આપણી પણ શાંતિરૂપી સીતાનું હરણ મોહરૂપી રાવણે કરેલું છે. આ શાંતિરૂપી સીતા આપણી અત્યારે શોક વાટિકામાં નથી, અશોક વાટિકામાં છે. અશોક જ્યાં શોક નથી એવી જે આત્માની વાટિકા છે તે આપણી શાંતિરૂપી સીતા છે. આપણે બધા રામ છીએ, આત્મારામ છીએ, પણ આપણે આત્મારામ છીએ તે વાતને ભૂલી ગયા છીએ. આપણી દિવ્યતાને ભૂલી ગયા, દિવ્યતા આપણી દબાઈ ગઈ છે, આપણે સંસારમાં આસક્તિ કરી બેઠા છીએ, એટલે આપણી શાંતિરૂપી સીતાનું હરણ થઈ ગયું છે. આપણે પંચવટીમાં જ છીએ, આપણી પંચવટીમાંથી જ શાંતિરૂપી સીતાનું હરણ થયું. આ પંચવટી છે, પંચ મહાભૂતનું જે શરીર છે આમાં પાંચ ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો છે, પાંચ મોટા પ્રાણ છે, પાંચ નાના પ્રાણ છે, પંચ મહાભૂતો છે. એ પંચ મહાભૂતોવાળું જે શરીર, આ જે પંચવટી, એ પંચવટીની અંદર આપણે બેઠા છીએ. રામ કુટીર બંધ કરીને બેઠા. અહીંયા જ્યાં નાસિક નામનું તીર્થ છે, આ નાશક છે, ક્લેશનો નાશ કરવાની, અશાંતિનો નાશ કરવાની, અવિદ્યાનો નાશ કરવાની, દુઃખનો નાશ કરવાની આ તીર્થમાં શક્તિ છે. મનુષ્ય જીવનરૂપી તીર્થ, આ નાશક તીર્થ, આ પંચવટી, એની અંદર રામ બેઠા શાંતિરૂપી સીતાની સાથે. જરાક ગાફેલ થઈ ગયા, સુવર્ણ મૃગની મોહિનીમાં પડી ગયા, સીતાનું હરણ થયું. અવિદ્યાએ મોહે સીતાનું હરણ કર્યું, શાંતિરૂપી સીતાનું. હવે એ શાંતિરૂપી સીતાને મેળવવાને માટે સેતુનું નિર્માણ કરવું પડશે. ભક્તિ સેતુ છે. ભક્તિરૂપી સેતુનું જો આપણે નિર્માણ કરી દઈએ તો ભવસાગરને પાર કરી શકાય. અને આપણી જે શાંતિરૂપી સીતા આત્માની અશોક વાટિકામાં વિરાજે છે તેને પાછા આપણે પામી શકીએ. જીવન આપણું ધન્યવાદ. આ જ રામાયણ છે. રામાયણનું તત્વજ્ઞાન આટલું છે કે શાંતિરૂપી સીતાને પામો. જીવને ત્યાં સુધી શાંતિ મળતી નથી જ્યાં સુધી એ જીવનમાં ભક્તિરૂપી સેતુનું નિર્માણ કરતો નથી, જ્યાં સુધી એ પરમાત્મા પ્રત્યે અભિમુખ થતો નથી, જ્યાં સુધી સંસારના રંગ રાગો, ચળકાટો, પ્રલોભનો, ક્ષણિક ક્ષણભંગુર પદાર્થો, વિષયો, તેમની આસક્તિ અથવા મમતાનો પરિત્યાગ કરતો નથી, ત્યાં સુધી એને શાંતિ સાંપડતી નથી. ભક્તિ કરવી પડે છે, ભજવું પડે છે, થઈ જવું પડે છે ભગવાનના, પરમાત્માના, થવાને માટે પ્રયત્ન કરવા પડે છે. તો એવા જીવોને શાંતિની અનુભૂતિ સહેલાઈથી થઈ શકે છે. તો ભક્તિ એક એવી ગંગા છે, ભક્તિ એક એવો સેતુ છે, ભક્તિ એક એવી કામધેનુ ગાય છે, ભક્તિ એક એવો પારસ પથ્થર છે જે માનવને સર્વ પ્રકારના દૈન્યમાંથી મુક્ત કરે, સર્વ પ્રકારની અશાંતિનો અંતાણે અને માનવને શાંતિથી સંપન્ન બનાવે, એનું સમગ્ર જીવન ધન્ય બને છે. આ કોઈ સદગુરુ હોય તો સહેલું બની જાય. સદગુરુ હોય તો ઘણા કામો આપણા સહેલા બની જાય છે, બહુ જ કામ. મોટર આપણી પાસે પડી છે, બેસનારા તૈયાર છે, પણ ડ્રાઇવિંગ આવડતું નથી. શું મોટર છે? સારામાં સારી નવી જ છે, જરાય ખરાબ નથી. બેસનારા બધા જ નવા કપડાં તૈયાર થઈને બેઠા, પણ હવે ડ્રાઇવિંગ કોઈને આવડતું નથી. જો ડ્રાઇવિંગ આવડે એવો કોઈ માણસ આવી જાય તો આપણે ધારેલા સ્થાને ચાલ્યા જઈએ. સદગુરુ ડ્રાઈવર છે. જીવનમાં બધું તૈયાર છે, વિદ્યા છે, જ્ઞાન છે, ધન છે, સંપત્તિ, પણ ગાઈડન્સ આપનાર, માર્ગદર્શન કરનાર મહાપુરુષ જો આવી જાય તો એ મોટરને આપણા જીવનની એવી રીતે ડ્રાઇવિંગ કરે ડેસ્ટિનેશન પર પહોંચાડે, સલામત રીતે ચાલ્યા જઈએ. અર્જુન અને પાંડવોને આ ભગવાન કૃષ્ણ ડ્રાઈવર તરીકે મળ્યા, સારથી. એટલે એમનું ભાગ્ય ઉઘડી ગયું અને એમના ઉપર સર્વ પ્રકારે શાંતિ સુખની સૃષ્ટિ થઈ. તો શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનના પાત્ર દ્વારા ભક્તોને સંદેશ આપે છે કે તમે પણ જીવનમાં તમારા સારથી તરીકે ભગવાન કૃષ્ણને પસંદ કરો, પછી તમને કાંઈ ચિંતા નથી, પછી કોઈ શોક તમને સતાવશે. છે સારથી પદ સોંપ્યું
તમને છે
સારથી પર
પછી ચિંતા થાય જરાય નહીં
પછી ચિંતા થાય જરાય નહીં
ભક્તની આ ભાવના છે પ્રતિ અને ભગવાનને સારથી પદ સોંપી દીધું હવે શું ચિંતા
છે સારથી પદ સોંપ્યું તમને છે
સારથી પદ સોંપ્યું તમને
પછી ચિંતા થાય જરાય નહીં
પછી ચિંતા
રથ સર્વ સમર્પ્યો છે તમને
રથ સર્વ સમર્પ્યો છે તમને
પછી ક્લેશ સતાવે જરાય નહીં
પછી ક્લેશ સતાવે જરાય નહીં
ભય ક્યાં તેને ક્યાં સુમોહ જરી
ભય ક્યાં તેને ક્યાં મોહ જરી
ક્યાં બંધન તેમ અશાંતિ વળી
ક્યાં બંધન તેમ અશાંતિ વળી
જેને અપનાવો પૂર્ણપણે જે એને અફસોસ જરાય નહીં
એને અફસોસ જરાય નહીં
મહાભારતના મેદાન મહી
મહાભારતના મેદાન
ખડાટ થતા
શસ્ત્રાસ્ત્રોના ખડાટ થતા
યોદ્ધાઓ લલકારે લડવાયો
યોદ્ધાઓ લલકારે લડવા
તોય ભીતિ સતાવે જરાય નહીં
તોય ભીતિ
મારી આશ્રય એક તમારો છે
મારી આશ્રય એક તમારો છે
સંપૂર્ણ સદાનો સહારો છે બંધન મોક્ષની ક્યાં પરવા
પછી બંધન મોક્ષની ક્યાં પરવા
શુચિ કરુણા દ્વારા જાય વહી
શુચિ કરુણા દ્વારા જાય વહી
છે સારથી પદ સો પ્યું તમને છે
સારથી પદ સોંપ્યું તમને
પછી ચિંતા થાય જરાય નહીં
પછી ચિંતા થાય જરાય નહીં
રથ સર્વ સમર્પ્યો છે તમને
રથ સર્વ સમર્પ્યો
પછી શોક સતાવે જરાય નહીં
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 હવે માં સર્વેશ્વરી પોતાના ભજનોને ગાશ.
મારા ગુરુ ગોપાલ, મારા ગુરુ ગોપાલ, આવી છું તારે માર કરે પાપ મારા ધોવાને. મારા ગુરુ ગોપાલ, ક્રોધ
પ્રિતમ પ્રેમ ના દાન
ॐ शान्तिः ॐ